તારીખ 6/9/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 426 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 340.
સંસ્કૃતમાં એની કહેવત છે વધતો વ્યાઘાત. વધતો એટલે બોલતો જાય છે, અને વ્યાઘાત છે ને એને હણે છે, બોલનારને જ હણે છે, બોલતો બોલતો બોલનારને હણે છે. અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, અથવા તો સ્વરૂપના સ્થાને મોજૂદપણે હૈયાતપણે હોવાપણે સદાય છે તેને છે એવી ભ્રાંતિ થઈ છે કે મારું સ્વરૂપ છૂટી ગયું છે, સ્વરૂપ થયું નથી, સ્વરૂપ મારું સ્વરૂપ મારે ગ્રહણ કરવાનું છે, મારું સ્વરૂપ મારે ગ્રહણ કરવાનું છે એમ તેને ભાષ્યું છે. ત્યાં સુધી પ્રશ્ન કરે કે સ્વરૂપ સ્વરૂપના સ્થાનમાં બરાબર હો, પણ અનુભવમાં તો નથી આવ્યું ને, તર્ક શું કરે છે કે સ્વરૂપ તો સ્વરૂપપણે હશે, જશે નહીં, માનો કે છે, અનુભવમાં નથી આવ્યું એનું શું કરવું, અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી દુઃખી થવાય છે, અનુભવમાં આવતા સુખી થવાય છે, પણ છે એ વાતમાં એનો અનુભવ આવે છે. જો સ્વરૂપ છે તો એની હયાતી સ્વીકારતા ઘટે છે, પણ એની હયાતી સ્વીકારી નથી, એનું નામ ક્રાંતિ છે. અથવા અન્યથા પણ અન્ય સ્વરૂપે પોતાની હયાતી સ્વીકારી છે. ખરેખર તો એને અન્ય સ્વરૂપે પોતાની હયાતી સ્વીકારી છે કે હું સંસારમાં ફલાણી ફલાણી વ્યક્તિ છું, આવો છો તેવો છો, એવું જે એને અન્યથા સ્વીકાર્યું છે એ એની ભ્રાંતિ છે. એમાં સ્વરૂપ હોવા છતાં એના હોવાપણાનો સ્વીકાર એમાં નથી રહેતો. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી ભરેલું છે, હવે જે જ્ઞાનીઓના અનુભવનો વિષય છે અને જે મૂળ સ્વરૂપે પણ એમ જ છે, જેવું મૂળ સ્વરૂપે છે એવું જ સીધા જ્ઞાનમાં આવે છે એ દર્શાવે છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી ભરેલું છે, કિંચિત માત્ર પણ એમાં મલિનતા નથી, ભ્રાંતિ નથી, મિથ્યા દર્શન સ્વરૂપને વિશે નથી. એને મિથ્યા શ્રદ્ધા કહીએ એ પણ સ્વરૂપને વિશે તો નથી. જો સ્વરૂપને વિશે મિથ્યા શ્રદ્ધા હોય તો એનો નાશ ન થાય. સૂતર તો સૂતર છે, ગૂંચવાયેલું હોય કે ગૂંચેલું હોય, ન ગૂંચવાયેલું હોય સૂતર તો છે, સૂતરનો નાશ નથી, પણ ગૂંચવાયેલા સૂતરનો ઉપયોગ થઈ શકતો નથી. નહીં ગૂંચવાયેલા ઉપયોગ સૂતરની અવસ્થાનો ઉપયોગ અવસ્થાનો ઉપયોગ થાય છે એવું છે. એનાથી એને એમ લાગે છે કે હું ખોવાઈ ગયો છું, અરે રે હું ક્યાં છું, કેવો છું, આમાં કઈ સૂઝ પડતી નથી. કેમ કે ક્રમબદ્ધ પર્યાય નો સ્વીકાર હું જ્ઞાયક છું એવા સ્વરૂપ ના સ્વીકાર પૂર્વક થાય છે, એટલે એને દ્રવ્ય ને પર્યાય, પર્યાય ની ક્રમબદ્ધતા અને દ્રવ્ય નું જ્ઞાયક પણ બંને નિર્ભ્રાંત પણે એને જ્ઞાન માં આવતા એને ક્રમબદ્ધ પર્યાય સમજાય છે. જેને જેને ક્રમબદ્ધ પર્યાય નું જ્ઞાન થયું એના ક્રમમાં મિથ્યાત્વની અવસ્થા હતી કે રહેતી નથી દી એવો એનો ક્રમ થઈ જાય છે. એમ કેવું અજ્ઞાન દશા રહેતી નથી, પ્રબુદ્ધ પર્યાય સમજતા અજ્ઞાન દશા રહેતી
નથી.
ભ્રાંતિ નહીં છૂટવાનું કારણ પોતે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કરતો નથી, તે પોતે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કરતો નથી. તે ભ્રાંતિ થવાનું કારણ કોઈ પૂર્વ કર્મ નથી, કર્મનો ઉદય ભ્રાંતિ કરાવે છે એવો નથી, એ તો નિમિત્ત માત્ર છે. મિથ્યાત્વ કર્મનો આશ્રય કરીને જીવ પોતે સ્વયં ભ્રાંતિ પણ પરિણમે છે. એમ છે કોઈ સરવાળો કરતા કરતા ભૂત કરે ચોપડા આપી બનાવે છે, જો ને બે ચાર આઈટમ કોઈ ખરીદી ગયા આપણે એનું બિલ બને બનાવે એમાં ભૂલ કરી ગુણાકાર માં કે સરવાળા માં કે બાદ બાકી ભૂલ નું કારણ શું વિચારીએ, ભૂલ નું કારણ શું, શું ભૂલ નું કારણ કઈ પોતે ભૂલો એ જ ભૂલ નું કારણ કઈ. એને પાંચ ને ત્રણ આઠ નતા આવડતા, એ પાંચ રૂપિયાની ચીજ છે એ છ ગુણ આપી અડધો ડઝન તો પાંચ છ ને ત્રીસ થાય એવું નહોતો આવડતો. સેંકડો હજારો બિલ બનાવ્યા છે, વિશાળમાં ભણ્યા છે, આવડે છે, અને છતાંય ભૂલ થાય છે. ભૂલ નું કારણ શું? પણ આવડત પ્રશ્ન, આવડતું તો ખરો, આમ કઈ નહોતો આવડતું. બે ચાર આંકડા નું બિલ હોય એવું કઈ નહોતું આવડતું, પણ છતાંય ભૂલ કરી એનું કારણ શું? આ પૈસાની લીધી દીધી કરે, પચાસ રૂપિયાની નોટ આપીને આડત્રીસ રૂપિયા ગઈ છું, બાર રૂપિયા પાછા આપવા જોઈએ ને એટલે પંદર રૂપિયા પાછા આપી દીધા. શું ભૂલ થઈ? કેવી રીતે ભૂલ થઈ? ભૂલ થઈ એને મગજમાં આવ્યું કે ત્રણ નોટ દેવાની છે, બે પાંચ પાંચ ને એક બે ની, એમાં ત્રણે પાંચ ને લઈ દીધી. ભૂલ બને શક્યું છે? શું કારણ ભૂલ નું? ભૂલ નું કારણ ભૂલ થવું તે જ ભૂલ નું કારણ છે. બીજું શું ભૂલ નું ખબર તો છે. એમ જીવને એવી ખબર પડે કે હું આત્મા છું, હું જીવ છું, છતાં દેહ સ્વરૂપે માનવાની ભૂલ કરે છે. શું કારણ છે? પોતે પોતે શોધે. આપણે શાસ્ત્ર ની વાત શાસ્ત્ર માં રાખીએ, કર્મ ની વાત શાસ્ત્ર માં આવે છે કે ભાઈ કર્મ નો ઉદય હોય છે, ત્રણ માં તેમ જે કઈ હોય તેમ આપણે વિચાર કરીએ આપણા અનુભવ.
બરોબર,
કે જીવ પોતે ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વભાવી આત્મા છે એ વાત ખ્યાલમાં આવે છે. આ જળ શરીર છે એ ચેતન સ્વરૂપે નથી, જીવ સ્વરૂપે નથી. અનેક જળ શરીરોને અંતિમ સંસ્કાર કરી કરતા એની રાખ થતી નજરે જોઈ છે. બરાબર છે, એ વસ્તુ તો કઈ અજાણી તો નથી, છતાં સંયોગમાં આ જ શરીર તે હું, એની સાતા અસાતા તે હું, એ દુબળો થયો તો હું, શરીર દુબળું થયો તો હું દુબળું થયો, શરીર સારું થયું તો હું સારો થયો, આ બધું જે ચાલુ રહે છે ભૂલ થાય છે. દેહમાં આત્મબુદ્ધિ એવી જે ભૂલ થાય છે, કેમ થાય છે, કેમ થાય છે, જે થાય છે એનો વિચાર કરવાનો નહીં.
બરોબર,
એમ મને શું કરવા થાય છે, શું કારણ છે? એમ જાણ્યું કે દેહમાં આત્મબુદ્ધિ તે જ્ઞાન છે, અધ્યાત્મ છે, નવા નવા દેહ ધારણ કરવાનું એ જ કારણ છે, નવા દેહ મળવાનું કારણ પણ એ જ છે કે દેહમાં આત્મબુદ્ધિ કરી, એટલે જ એવા સંયોગો થાય છે. એવી ભૂલ ન કરવી જોઈએ, અને છતાં કરે છે, શુક્રવા કરે છે, એનો વિચાર પોતાને કરવાનો રહ્યો, કરવી નથી એમ વિચાર કરે છે ને પાછો કરે છે. બહુ ભાગ જીવો ઘણા ભ્રાંતિમાં છે, પણ ઘણા દુઃખી થાય માટે પોતાને દુઃખી થવું એ વિચાર તો કઈ બરાબર નથી. અથવા ચારે બાજુથી મકાનને આગ લાગે, હવે બધા બળી જશે, જેટલા મકાનમાં છે એટલા બધા બળી જશે, માટે હવે મારે પણ ઉપરવું, કોઈ વિચારે છે
નહીં,
હું નીકળી જાઉં પછી બીજાને પણ હું કાઢવાની મહેનત કરું, હું ન નીકળું ને બીજાને કાઢું એટલો પ્રશ્ન રહેતો નથી, પોતે છૂટવાની મહેનત કરે છે. પણ ત્યાં એને એમ લાગે છે કે આ બધું બળી જશે, અહીંયા એને સંસારમાં એવું નથી લાગતું કે બધા ડૂબી જશે ને હું પણ ડૂબી જઈશ, એવું એને લાગતું નથી. આ પ્રત્યક્ષ જ છે, પણ પ્રત્યક્ષ કરતો નથી. આ પ્રત્યક્ષ છે, જન્મ મરણ પ્રત્યક્ષ નથી. નવા નવા જીવોનો કુટુંબ પરિવારમાં પ્રવેશ થાય છે, જૂના જૂના જીવોનો એક પછી એક ચાલ્યા જવાનું બને છે. આવાગમન તો ચાલુ છે કે નહીં? જે આયુષ્ય વીત્યું એમાં નવા જીવોનું આવવું થયું, અનેક જીવોનું જવું થયું, એ તો નજર સામે છે કે નહીં? માતા હોય, પિતા હોય, ભાઈ હોય, પત્ની હોય, કુટુંબ બહેન હોય, દીકરા હોય, દીકરી હોય, કોઈને કોઈ જાય, કોઈને કોઈ નવા આવે છે. આ પ્રત્યક્ષ છે કે નહીં? નથી પ્રત્યક્ષ નથી કઈ, દુઃખ પ્રત્યક્ષ નથી. જન્મના, સાતાના, પીડાના, વેદનાના, મરણના બધા દુઃખ, મૂંઝવણના બધા દુઃખ પ્રત્યક્ષ છે. સંસારમાં એકલો ક્લેશ ભરેલો છે એ વાત પ્રત્યક્ષ નથી. એટલી વાત છે કે જાજવાના જળની જેમ સુખ દેખાય છે, રણીનો તરસો છે અને જાજવાના જળની જેમ જળ દેખાય છે, પણ એ જળ નથી, એની તરસ કદી મટવાની નથી. આ ભ્રાંતિ છે. પાણી નથી ને પાણી જેવું બરાબર દેખાય છે એ ભ્રાંતિ છે. સુખ નથી ને સુખ દેખાય છે, આ ભ્રાંતિ છે. બહુ સરસ અભિનંદન. પોતાના સ્વરૂપ વિરવી મારે રમત રમવી નથી, અનાદિ કાળથી રમતો એવો આ જીવ, હવે આ રમત હોય ઘડી બે ઘડી ની, એમ હોય રમત બે ઘડી ઘડી બે ઘડી ની, પણ આ તો અનંતો કાળ ગયો, એવી રમત મારે હવે રમી નથી. ઘણા માપિક પદો નથી. મંથન કરવા જેવો વિષય છે. જે પરિસ્થિતિ ચાલુ રહી છે એ પરિસ્થિતિ ચાલુ રહે એ ઈચ્છવા યોગ્ય નથી, અને પોતાનું જેવું મૂળ સ્વરૂપ છે એવું સ્વરૂપનું ભાન ન થાય તો પાછળ દુઃખની ખાય છે, ખીણ છે મોટી, ચાર ગતિની દુઃખની ખીણ છે, એમાંથી બહાર નીકળવું બહુ દુષ્કર છે. પરિસ્થિતિ ઊભી છે જ્યારે ત્યારે ચેતીને પોતાના મૂળ સ્વરૂપના ભાનમાં આવવા જેવું છે. વિશેષ સારી વાત એ છે કે જેવો સુખી થયા એવા અનંતાદી પરમાત્મા હોય, ધર્માત્મા હોય, મહાત્મા હોય, વાતને પ્રસિદ્ધ કરી કે અનંત સુખમય છે આત્મા પોતે, અનંત સુખમય છે, અનંત સુખમય એવા આત્માને ભૂલીને જીવ દુઃખમય જીવન જીવે છે. તો આમાં પાત્ર એને અનંત સુખમય છે એનું ભાન કરે અને એના ભાનમાં આવે એટલી જ વાત છે.
બરોબર,
સ્વરૂપને બનાવવાનું નથી, સ્વરૂપ તો અનાદિથી છે, અનંત સુખમય સ્વરૂપ અનાદિથી છે. અનંત સુખની હયાતી લક્ષમાં લઈને સમજીને ઓળખીને એનો સ્વીકાર કરવો એ સુખી થવાનો ઉપાય છે, બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી. સુખી થયા એને વાત પ્રસિદ્ધ કરી કે આ પણ પ્રત્યક્ષ છે, જે પ્રત્યક્ષ છે એનો સ્વીકાર થાય છે, પ્રત્યક્ષ છે એની અસર થાય છે. તો અહીંયા કહે છે કે સ્વરૂપ કેવું છે કે અનંત પ્રત્યક્ષ છે સ્વરૂપ. મૂળ પ્રત્યક્ષતા એ આત્માનો જ સ્વભાવ ગુણ છે. સ્વસંવેદન પ્રત્યક્ષપણું, વેદનથી પ્રત્યક્ષપણું એ આત્માનું સ્વરૂપ છે, એ આત્માનો સ્વભાવ છે. અને એ સિવાય પ્રત્યક્ષતા ક્યાંય છે નહીં. આત્માની પ્રત્યક્ષતા આત્મા સિવાય ક્યાંય
છે નહીં,
છે નહીં, સહજ પ્રત્યક્ષ જ છે. વિતરાગો એ પોકારે પોકારીને આ વાત કરી. દિવ્ય ધ્વનિનો આ પોકાર છે, ધર્માત્માઓનો આ
પોકાર
પોકાર છે, જે રસ્તે ચાલે ભાઈ તારું અનંત સુખ રૂપ પ્રત્યક્ષ છે, એવું જ પ્રત્યક્ષ છે, અનંત સુખરૂપ છે, બિલકુલ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. તું પરોક્ષતાની આડ એને નમાર, પરોક્ષતાની આડમાં તું એ સ્વરૂપને દૂર ન કર, દૂર ન ભાવ, નિજ પરમેશ્વરને દૂર ન ચિંતવ એવો વિચાર ન કર. ઘણી ઘણી વાતો કરી એ કેમ છે કે તો અનાદિકાળથી અત્યારે પણ શુદ્ધતાથી જ ભરેલું છે. અનાદિકાળથી છે, અત્યારે પણ છે, અને સદાય એના માટે શુદ્ધતાથી ભરેલું રહેશે. શુદ્ધતાથી ભરેલું છે અને જ્ઞાય સ્વરૂપ જ છે. માત્ર વિતરાગી ભાવે જ્ઞાન પ્રગટ થાય, રાગ દ્વેષ રહીતપણે વિતરાગી ભાવે, માત્ર જ્ઞાતા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ્ઞાન પ્રગટ થાય એવું તારું સ્વરૂપ છે. તારું જ્ઞાન એવી રીતે પ્રગટ થાય એવું તારું સ્વરૂપ છે. સંભાળવા માટે કહેવામાં આવે છે. બહુ સરસ દ્રષ્ટાંત સમયસારની 38 કલાકમાં અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં લખ્યું છે કે જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી જાય,
મુઠ્ઠીમાં
4 તોલાની લગડી હોય કે ડાળીઓ હોય મુઠ્ઠીમાં હોય, એને ઘડીભર માટે એમ થાય કે સોનું ક્યાં ગયું, મેં સોનું બારીમાં ફલાણી જગ્યાએ કે કબાટમાં ફલાણી જગ્યાએ શું કરતા દેખાતું નથી. આ સોનું ક્યાં ગયું? ગરીબમાં હોય ને હાથમાં. બસ આ પરિસ્થિતિ છે. ખરું ખોવાઈ ગયું નથી, હાથમાં છે, કબજામાં છે, પણ પોતે ભૂલી ગયો છે કે ક્યાં છે. આ પરિસ્થિતિ છે.
શ્રી ગુરુ એ યાદ કરાવે છે.
શ્રી ગુરુ તો સદાય યાદ કરાવે છે. શ્રી ગુરુ ના શાસ્ત્રો ક્યારે નથી, શ્રી ગુરુ ની વાણી ક્યારે નથી. જેને એ વાત કાને નથી પડી એમ કહે કે શ્રી ગુરુ અમને મળ્યા નથી, આ વાત અમને ખ્યાલમાં આવી નથી. પણ હવે શું, અત્યારે શું એમ કે
બરાબર.
ગુરુ નું વિશેષણ આવ્યું છે ત્યારે વિરક્ત ગુરુ થી સમજાવવામાં આવતા,
નિરંતર સમજાવવામાં આવતા,
વિરક્ત ગુરુ થી નિરંતર સમજાવવામાં આવતા. ઠીક, નિરંતર સમજાવાય. કેવા છે ગુરુ? નિરંતર સમજાવી રહ્યા છે કે વિરક્ત છે, પોતે જ વિતરાવી છે. જેને રાગમાં રસ ઉછી રહ્યો, જેનો રાગમાંથી રસ ઉડી ગયો છે, એવા વિરક્ત ગુરુ દ્વારા વિતરાવી તત્વ સમજાવવામાં આવે છે. ભાઈ તારું જ્ઞાન, તારો આત્મા, તારું સ્વરૂપ પરિપૂર્ણ વિતરાગ છે. સ્વરૂપે કરીને તું એવો જ છો. જેમ કોઈને મુઠ્ઠીમાં રાખેલો સોનું યાદ આવે અને સાવધાન થઈ જાય, શું થાય છે? પેલું કેવી લાગણી ઉપજે છે? બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત કે પોતાના કબજામાં સોનું હોવા છતાં સાવધાન થઈ જાય છે કે આ રહ્યું મારું સોનું.
બરાબર,
તું સોનું ગોતે છો પણ સોનું તારી મુઠ્ઠીમાં છે, જોયું કે હા. તો એને એક નવી લાગણી ઉત્પન્ન થઈ, કબજામાં જોયા પછી આને હું બરાબર સંભાળી રાખું, આને હું ભૂલું નહીં, આને હું બરાબર સંભાળી રાખું. તો જ્ઞાન સ્વરૂપે છો એમ કહ્યું ને, જ્ઞાન તો પ્રગટ અનુભવ ગોચર છે. ક્યારે જ્ઞાનને શોધવા જવું પડે, જ્ઞાન સ્વરૂપનું છો એમ નક્કી કરવા જવું પડે, એ વાત ભાર નથી લાગતી. જેટલું એ સોનાને સંભાળવા જેટલો જ પ્રશ્ન છે જ્ઞાન સ્વરૂપે છો. જ્ઞાન માત્ર છો એમ જ્યાં સંભાળે છે ત્યારે એને પણ પોતે એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન મળે છે. બધા બોલતા અડધી જાય, એને સંભાળતા સમજમાં આવે છે, આવે છે. ગુરુદેવ ના આપતા પ્રવચનો બહુ સરસ આવ્યા છે. 38 ગાથાના પ્રવચન, 34 ગાથા ઉપરના પ્રવચન, પચખાણની ગાથા પ્રત્યાખ્યાન ને પચખાણ લે છે ને આ પર્યુષણ. એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન પોતે કોઈથી નહીં લેવાતું હોવાને લીધે, કોઈ અન્ય પદાર્થનું ગ્રહણ કરવાને અશક્તિમાન હોવાને લીધે, તું જોતો ખરો કે તારું જ્ઞાન પોતે જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં કોઈ અન્ય છે નહીં, અન્યમાં કોઈ જ્ઞાન
છે નહીં,
છે નહીં. જ્ઞાયક સ્વરૂપ જ છે, પોતે જ્ઞાયક સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ મારાના સદાય હયાત છે, મોજુદ છે. અને બીજું કાંઈ મારું નહીં હોવાને લીધે બીજા કોઈની ઉપાધિ આ જીવે કરવા જેવી નથી. ખરી ઘણી ઉપાધિ અત્યાર સુધી અનંત પરિવાર મળ્યા, અનંત કુટુંબ મળ્યા, અનંત સમાજ મળ્યા, એક વાર એમ કે આ મારા, એક એમ કે આ મારા નહીં પણ આ મારા સગા નહીં પણ મારા દુશ્મન, એને એને પાછા દુશ્મન કહે. એવી ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ ભજે છે. એવી બધી તારી કલ્પના છે, અરે મિત્ર બંને કલ્પના જ છે. મિત્રાગુને રાગ દ્વેષ કેમ થતા નથી કે એને કોઈ હરિ મિત્રની કલ્પના નથી. આ મને અનુકૂળ છે એટલા મારા છે, આ મને અનુકૂળ નથી ચાલતા એટલા મારા નથી, આ કલ્પના છે. એવી સામ્ય દશા છે. પોતે જ્ઞાન સ્વરૂપે રહે અને જ્ઞેય માત્રપણે સર્વ અન્યને જાણે, બસ ખતમ. શક્તિ તેમાં ભરેલી છે, અનંત શુદ્ધતા છે, અનંત જ્ઞાન છે, અનંત સુખ અને અનંત આનંદ છે. અને એવી એવી અનંત ચમત્કારિક શક્તિથી ભરેલું આ પોતાનું સ્વરૂપ છે. પછી ચિંતા કોની, પછી ઉપાધિ કોની, પછી શંકા સંદેહ ભય અને વિકલ્પ કોનો, કોઈનું કરવા જેવું કાંઈ રહેતો. વિશેષપણે ધર્માત્માઓના વચનોમાં આ વાત છે, દિવ્ય ધ્વનિમાં પણ આ વાત છે, અને સર્વ સાધકોના વચનોમાં આ વાત છે કે તું શુદ્ધતાથી ભરેલો છું, તું જ્ઞાનથી ભરેલો છું, તું સુખથી ભરેલો છું, અપેક્ષા રાખે એવો તું નથી. તારા નિજગુણ વૈભવથી તું અનંત સમૃદ્ધ પદાર્થ છો, એકદમ અનંત સમૃદ્ધ પદાર્થ છો, સદાને માટે એવો જ છો, ક્યારે પણ ખૂણો અધૂરો નથી. વિકલ્પ છોડ, શંકા છોડ, ભય છોડ, નિર્ભય થઈ જા ને નિસંગ થઈ જાજે. નિસંગ થા, નિર્ભય થા અને નિસંગ થા, પછી તો કોઈના સંગની અપેક્ષા નથી. મૂળ સ્વરૂપની બીજા પેરેગ્રાફમાં વાત કરે, પણ એ પહેલા તને એક બીજી વાત કરવી કે તું સ્વરૂપે કરીને છો, આ વાત પહેલી છો, પછી સમ્યક દર્શન કરવું નહીં કરવું વાત પછી રાખ, પણ પેલા તું છો, તારા સ્વરૂપે આવો છો, આ વાત પહેલી સ્થાપી છે. પદ્ધતિ છે આનંદ ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે. આમ કહીને અનેક પ્રકારે આ રીતે સ્વરૂપને વર્ણવીને કહેનાર કહેતી વખતે પોતે પણ પોતાના સ્વરૂપની ભાવનામાં આવે છે, ભાવના ભાવે છે, અને સાંભળનારને પણ એ ભાવના ઉત્પન્ન થાય છે. કહેનારને રસ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે એવા યોગ્ય જીવોને એવો જ રસ ઉત્પન્ન થાય છે. અયોગ્યતા હોય એની વાત જુદી છે, બાકી પાત્ર જીવોને સ્વરૂપ રસથી, સ્વરૂપના કહેનાર હોય, સ્વરૂપના કથન કરનાર હોય, તો એને એ શ્રવણમાંથી નિમિત્ત નૈમિત્તિક સંબંધે પોતાની સ્વરૂપની ભાવના એમાંથી એને ઉત્પન્ન થાય. આ જે સ્વરૂપની ભાવના, એ સ્વાધ્યાયનું મુખ્ય હેતુ છે, અને તેથી સ્વરૂપ ભાવના એ સ્વાધ્યાયનું મુખ્ય અંગ થઈ જવું જોઈએ. સ્વરૂપની ભાવના કે તમે રોજ ઉઠીને એક કલાક ફલાણા જગ્યાએ દેરાસરમાં કેમ જાઓ છો, કે અમે અમારા તો અમારા સ્વરૂપની ભાવના ભાવવા જઈએ છીએ.
બરોબર,
ન જઈએ તો પણ અમારે અમારા સ્વરૂપની ભાવના ભાવવી છે, અને જઈએ તો પણ અમારે
સ્વરૂપની ભાવના ભાવવી છે.
નિરાકુર શાંત આનંદમય જ્ઞાનમય જે સ્વરૂપ છે, નિરામય સ્વરૂપ છે. નિરામય એટલે જેમાં કોઈ ઉપદ્રવ ન થાય, ઉપદ્રવ થવાનો કોઈ અવકાશ જેમાં ન હોય, એવું શાંત શાંત પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપ છે. એની જે ભાવના છે એ ખરેખર સ્વાધ્યાય છે, એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. એ ભાવનાનો વિષય રસ વાળો છે, અધ્યાત્મ રસ વાળો છે, અને કોઈ પણ કક્ષાના કોઈ પણ કુટીરના સાધકને એ હોય છે.
બરોબર,
પ્રારંભમાં પણ એ હોય છે, આગળ વધતા પણ એ હોય છે, અને ઉપર મુનિરાજ હોય છે, તો પણ એ સ્વરૂપની ભાવનામાં રહે છે. ક્યાં રહે છે?
પોતાના સ્વરૂપની
ભાવનામાં. સમગો શાશ્વત આત્મા છો, જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું, શ્રદ્ધા તો થઈ ગયું છે, જ્ઞાનમાં એનો અનુભવ થઈ ગયો છે, ચારિત્રની સ્થિરતા ચાલે છે, તો આ ભાવનામાં પીડ્યા છે. અને એ સ્વરૂપથી કોઈ બીજું વિશેષ નથી, એવા પોતાના મૂળ સ્વરૂપથી ઉત્કૃષ્ટ સ્વરૂપથી કોઈ જગતમાં ઉત્કૃષ્ટ નથી કે એને છોડીને બીજાને ધ્યાવે કે બીજાને ભાવે, એ પ્રશ્ન રહેતો નથી.
સ્વરૂપની ભાવના તમે કીધું જ્ઞાન ચારિત્રનું કારણ છે,
ભાવના જ સંસ્કારનું કારણ છે, ભાવના જ અનુભવનું કારણ છે, ભાવના જ સ્થિરતાનું કારણ છે, કે જે પૂર્ણતાનું જે સ્થિરતા પૂર્ણતાનું કારણ છે. ભાવના તો મૂળમાં મૂળ વસ્તુ. ભાવના વગરનું જાણપણારૂપ જ્ઞાન શુષ્ક થઈ જાય છે. ભાવના વિનાનું જાણપણારૂપ શાસ્ત્રનું જ્ઞાન શુષ્ક થાય છે, એટલું તો નહીં પણ એ અધ્યાત્મ વિષયક હોય તો પણ એમાંથી અધ્યાત્મનો વ્યામો થાય છે. એવું વિચારે છે ભાવનાને નહીં સમજવા વાળા, કે આપણે તો એવી આધ્યાત્મિક પુસ્તકોને આધ્યાત્મિક ચોપડીઓને આધ્યાત્મિક વાતોને બધું આધ્યાત્મિક લાઈને દેખલી પકડો ને, એ ભાવના વિનાનું એકલું ભાવ અધ્યાત્મ ચિંતન, આપણે આત્મનું ચિંતન કરો પડે, પણ ભાવના ન હોય એમાંથી ઘણી વિકૃતિ ઉપજે છે.
બરોબર,
ત્યાંથી પણ વ્યામો થવાની જગ્યા છે. આ તો કોઈ પણ સ્તરે
બરોબર
વિકૃતિ થવાની જે જગ્યા છે એને સમજવી જોઈએ. શ્રીમદજીએ ધ્યાન ખેંચ્યું છે. ઘણી માર્ગદર્શનની ઘણી વાત
આવી
માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. એવી વાત નહીં, માત્ર એકનું એટલે ભાવના વગરનું એમ લીધું છે, એમાંથી એટલો ભાવ નીકળે.
બરોબર, ભાવના વગરનું
ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, સ્વચ્છતામાંથી ઉત્પન્ન થાય છે, એનું કારણ આ ભાવના નથી એ છે. અથવા હુંમત પ્રધાન દશા ઉત્પન્ન કરે છે, બોલવા માંડે છે, હું તો આત્મા, હું તો ભગવાન છું, હું તો ઈશ્વર છું, હું તો પરમેશ્વર છું, ફલાણો છું, સ્વેચ્છાચાર હુંમત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. જીવ સ્વરૂપે કરીને મહાન છે એમાં બે મત નથી બધી, પણ જીવે માન કશાયમાં મહાનતા આપણે પરોવી દીધી છે. પોતાની માનતાને ક્યાં રાખી દીધી? માન કશાયમાં. એ માન ટાળવા માટે ભક્તિ એ એક જ એના માટે સાધન છે, બીજું કોઈ સાધન નથી. જે ચાહે તે દેવની ભક્તિ કરે, તો ગુરુની ભક્તિ કરે, ચાહે તો સત્પુરુષની ભક્તિ કરે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. એટલે કે પહેલું માન હોવે છે, માનની વિકૃતિ ટાળે છે, પછી એને પોતાના પરમેશ્વર પદ એને સમજાય છે, એ વગેરેને સમજાતો ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે, એની એની કલ્પેલીઓ એને જે મુખ્યતા કરી નાખી છે ખોટી રીતે, એ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારી પણ અને ઉન્મત પર લાભતા થતા નથી. અને આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. બરોબર. ઓલી અસ્વાભાવિક કૃત્રિમ અધ્યાત્મ પ્રધાનતા હતી, હવે સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા એને ઉત્પન્ન થાય છે. આ વચ્ચેની એક પરિસ્થિતિ છે ભક્તિ પ્રધાનતા. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. અને ભક્તિનું રહસ્ય સમજાય છે એટલે એને જુગુપ્સા થતી નથી. આ ભક્તિ ચડ્યો એમ એને જુગુપ્સા થતી નથી. અને આ એકાંત જે પરલક્ષી ધારણા જ્ઞાનનો જે પ્રકાર છે, એમાંથી આ એકનું અધ્યાત્મ ચિંતન પૂરું ઊંધું થાય છે ભાવના વગરનું, એ જીવને વ્યામો ઉપજાવે છે. યથાર્થતામાં ભાવના સહિત હોવાથી અને જ્ઞાનીને પણ ભાવના સહિત હોવાથી, યથાર્થ હોવાથી, એને અધ્યાત્મ ચિંતન મુખ્ય હોવા છતાં શુષ્કતા અને ઉન્મત પ્રલાપ દશા સ્વેચ્છાચારી પણ વાલી ઉત્પન્ન થતા નથી. ભક્તિ ભક્તિ કરવામાં આવે છે. જેવું શ્રી ભગવાનનું આત્મસ્વરૂપ છે તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે, માટે ભવ્ય જીવો એ સિદ્ધત્વને વિશે રુચિ કરવી, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, તે પરમાર્થ દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે એમ કરીને સિદ્ધ પ્રાપ્ત કથા ટાંકી છે. તેમજ શ્રી દેવચંદ્ર સ્વામીએ, દેવચંદજી આનંદજીને દેવચંદજી કહે છે, દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્ય સ્તવનમાં કહ્યું છે કે જીન પૂજા રહેતે નિજ પૂજના, જીન પૂજા તે
નિજ પૂજા
પૂજના છે. જો યથાર્થ મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જીન ભગવાનને તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષેમોગ સ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. અહીંથી પછી એ વાત લીધી છે, વળી માત્ર એટલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે એ વાત અહીંયા કરી છે. સ્વાધ્યાય પણ સ્વરૂપ લક્ષે, ચિંતવન પણ સ્વરૂપ લક્ષે, બધું સ્વરૂપ લક્ષે, શ્રવણ પણ સ્વરૂપ લક્ષે, વાંચન પણ સ્વરૂપ લક્ષે. લક્ષણો વિષય ક્યાંય બદલાવો જોઈએ નહીં, પ્રવૃત્તિ ભલે બદલાય, લક્ષણો વિષય તો પોતાનું સ્વરૂપ જ રહેવું જોઈએ. જ્ઞાનીઓ તો ઉદયમાં પણ સ્વરૂપનું લક્ષ ચૂકતા નથી, કોઈ પણ શુભાશુભ પ્રવૃત્તિમાં સ્વરૂપનું લક્ષ છોડતું નથી. એમણે એ સ્વરૂપ લક્ષે એમણે બધી પ્રવૃત્તિ કરીને સ્વરૂપ લક્ષને અવિચળ સ્થાનમાં લઈ લીધું, હવે પછી લક્ષ વિચલિત થતો નથી. જ્યાં લક્ષ છે ત્યાં મુખ્યતા છે, જેની મુખ્યતા છે તે જ મુખ્ય રહે છે અને બાકી બધું ગૌણ થઈ જાય છે. એટલે મુખ્યપણે સ્વરૂપ લક્ષ વાળા જીવના પરિણામ સ્વરૂપ લક્ષી હોવાને લીધે સ્વરૂપાકારપણાને પ્રાપ્ત થાય છે. આગળ
બરોબર,
એકાકાર સ્વરૂપમાં થવાનું કારણ સ્વરૂપ લક્ષ જ છે, બીજું કોઈ કારણ નથી. પરિણતિ થઈ ગઈ હોય છે, સ્વરૂપ લક્ષ છે, પરિણતિ થઈ ગઈ છે. આત્મા આનંદ સ્વરૂપ જ છે, અનંત ચમત્કારી શક્તિ તેમાં ભરેલી છે. આવા જ્ઞાયક આત્માને બધાથી જુદો, પરદ્રવ્યથી જુદો, પરભાવથી જુદો, બધાથી જુદો નો અર્થ કર્યો છે, પરદ્રવ્યથી જુદો અને પરભાવથી જુદો જાણવાનો પ્રયત્ન કરો. પહેલા જે એક મેઘ થઈ રહ્યો છે શરીરાદિ પરદ્રવ્ય સાથે અને રાગાદિ પ્રભાવ સાથે પોતાનો એ પણ અનુભવ કરી રહ્યો છે, એ પણ જાણી રહ્યો છે, એને જુદા જાણવાનો પ્રયત્ન કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. આ વિધિ બતાવે છે, જુદો જાણવાનો પ્રયત્ન કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, અને એ રીતે જુદો જાણતા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા જ્ઞાયક આત્માને ઓળખવાનું લક્ષ્ય રાખીને ઓળખવો. ઓળખવાને લક્ષ્ય પહેલા ભેદ જ્ઞાન ચાલે છે, ઓળખાય પછી અનુભવ થવા અર્થે ભેદ જ્ઞાન ચાલે છે, કે ઠેઠ પૂર્ણ થવા સુધી ભેદ જ્ઞાન ચાલે છે. જુદો પાડવો અને પોતાની ઓળખાણ કરવી, જેવું અનંત જ્ઞાનમય અને અનંત આનંદમય સ્વરૂપ ન ભાષે ત્યાં સુધી એને ભેદ જ્ઞાન કરવું, જ્ઞાનને જુદું તાર પાડવું, જ્ઞાનથી પોતાને જુદા પાડવાનો પ્રયત્ન હંમેશા ચાલુ રાખવો. તમામ ઉદયના કાળમાં સર્વકાળે સર્વત્ર કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ્ઞાનથી પોતે જુદો છે, જ્ઞાનમય હોવાને લીધે પોતે જુદો છે, એમ વેદ જ્ઞાનથી પોતાને જુદા પાડવાનો પ્રયત્ન વારંવાર અભ્યાસ કર્યા જ કરવો. આ કાર્ય છે, જુદો પડ્યા વિના ભેગો અનાદિથી જે એકત્વ થઈ રહ્યું છે એમને એમ ગાડી ચાલે એકત્વ બુદ્ધિએ, તો કોઈ પણ કાર્ય પોતાના પ્રયોજનભૂત કાર્યની અંદર એક ડગલું પણ આગળ વધારતું પછી ભલે ગમે તે કરે, એકત્વ બુદ્ધિ રાખીને ગમે તે કરે છે, એને પોતાના પ્રયોજન સંબંધી કાંઈ પણ વિકાસ થતો નથી. આત્મશુદ્ધિનું જે પ્રયોજન છે એ શુદ્ધિની દિશામાં એક અંશે પણ જીવ આગળ વધી શકતો નથી. આ સ્પષ્ટ વિષય છે. બાણ મારે રાખું, માથામાં બાણ ઘણા છે ને તીર કાપતું છે, ઠપકારે રાખું, ક્યાં બાણ છોડવું છે મને ખબર નથી, કઈ જગ્યાએ બાણ મારવું છે મને ખબર નથી, હું તો દીધે રાખું છું અંધારામાં, આગળ બધું શું દેખાય છે તો અંધારો, કઈ દેખાય છે કઈ નથી દેખાતું, શું કરે છે કે બાણ ફેંકે રાખો છો, એવી આશા રાખું છું એકાદું બાળ તો ક્યાંક જગ્યાએ વાગી જશે ને, નહીં વાગે. અને આ જીવે અનંતકાળ સુધી આ જ ધંધો કર્યો છે, લક્ષ વગરના બાણની જેમ બધી ક્રિયાઓ કરી છે, શાસ્ત્રો વાંચ્યા લક્ષ વગર, જપ તપ કર્યા લક્ષ વગર, કાંઈ એને કરવામાં બાકી નથી રાખ્યું, લક્ષ વગર એને કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું, એવું બધા લક્ષ વગરના માન છે. એટલે અનુભવીઓની જ્ઞાનીઓની પહેલી શિખામણ છે કે સ્વરૂપ લક્ષે કરવું, જે કરવું તે સ્વરૂપ લક્ષે કરવું. આ વાત ખીલે બાંધી દીધી પરમાગમ સારમાં, તો એ વાત બહુ સુખ દીધી છે કે કે મોક્ષો છે એનું સ્વરૂપ લક્ષ્ય જ કરે, વાંચન ચિંતવાન મનન રટણ બધો સ્વરૂપ લક્ષ્ય જ હોય. 359 બોલ છે. જો સ્વરૂપ લક્ષ્ય કરે તો એને સંસ્કાર તો ઓછામાં ઓછા પડે, પડે ને પડે. કોઈ ઓળખાણ કરીને અનુભવ સુધી પહોંચી જાય એના પુરુષાર્થની બલિયારી છે, નહીંતર એને સંસ્કાર પડે પડે ને પડે. એ વાત લીધી છે પોતે લક્ષ્મણ સાથે, એ વાતને જોડી છે, એ વાતને સાથે જોડી દીધી છે. એવો એવો જ એક ભૂલ આમાં આવી ગયો છે વચનામૃતમાં. એવો જ એક ભૂલ આવ્યો, નંબર યાદ નથી રહ્યો આનો નંબર. હું પૂર્ણાનંદ પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે, જ્ઞાયકના સાંભળતા જ્ઞાયકનું લક્ષ્ય રહે, ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું એમ જોર રહે, સન્મુખતા રહે એમ જોર રહે એટલે સન્મુખતા રહે, મંથનમાં પણ જ્ઞાયકનું લક્ષ્ય રહે. આ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છે, આ એટલે હૈયા મજૂદ પ્રત્યક્ષ એમ એના જોરમાં રહે. ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય પણ આવા જીવને સમ્યક સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગ્ન લાગે પોતાના સ્વરૂપની, અને એથી એ દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર પડે ફરે નહીં, સંસ્કાર ફરે ફરે નહીં. એટલે જેમ સમ્યક દર્શન અપ્રતિહિત ભાવે હોય છે અને એ મોક્ષ લીધે છૂટકો, એમ સમ્યક સન્મુખતામાં એવા દ્રઢ સંસ્કાર પડે કે એને સમ્યક દર્શન લીધે છૂટકો એ છૂટકો થાય જ. એટલે આ એક બહુ સ્પષ્ટ વિધિનો વિષય અહીંયા ચોખ્ખો કર્યો છે કે જે કર સ્વરૂપ લક્ષ્ય કર. હું નાયક છું એવું લક્ષ્ય છોડ્યા વિના જે કાંઈ પરિણામ થાય તે થાય એવું જો એક લક્ષ્ય બંધાઈ જાય તો તારું પરિણામ સફળ છે, તારા હિતને અર્થે એની સફળતા છે. અને તમામ શાસ્ત્રો લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર શ્રીમદજીએ બધા શાસ્ત્રોનો સરવાળાનો એક ઠેકાણે ટોટલ માર્યો છે. એ તો બતાવી દીધું કે આવું લક્ષ્ય થવા માટે બધી વાત છે કે કોઈ પણ રીતે જીવને લક્ષ્ય થાય તો એનો છુટકારો છે. બાકી લક્ષ્ય વગરના બાણ ગમે એટલા છોડે ક્યાંય પણ પત્તો લાગશે. જીવને નવું બંધન છે, જીવને નવું બંધન છે, બીજું કઈ નથી. નાયક આત્માને ઓળખવો એમ જે કહ્યું એ લક્ષ્ય કરવાની વાત કરે છે.
લક્ષ્મણ ભગવાન.